સ્ત્રીએ તો કે કચડી નાખો પ્રાણ પ્રભુ તારી મસ્ત ચાલમાં, તોય ઓછું છે. આપણે વિચાર કરીએ કે વ્યક્તિના જીવનમાં જ્યારે તન મન ધન કે એના એવા પ્રસંગો આવે ત્યારે વ્યક્તિને પોતાના પ્રાણ કચડાઈ જાય એવું લાગતું હોય, તો આપણને એમ થાય કે પ્રભુ કેમ આ વસ્તુ કરવા માગે છે. તો બે ત્રણ સરસ એવા પ્રસંગો છે કે જેના કન્ટેક્સમાં આપણને ખ્યાલ આવે કે સ્વામીજી આપણી પાસે શું કરાવવા માગે છે. એક સરસ પ્રસંગ છે કે જગતની કોઈ વ્યક્તિ હોય તો એને પ્રોપર્ટી કે ધનનો કોઈ જીવનમાં પ્રસંગ ઊભો થાય તો વ્યક્તિને આઘાત લાગી જાય, એટેક આવી જાય, સુસાઇડ કરી લે, તો એક હદે પ્રસંગો બની જાય છે, તેના પ્રાણ કચડાઈ જાય છે. વચ્ચે જ્યારે એક વખત શેર માર્કેટની અંદર એટલું ડાઉન ગયું હતું અને એક ન્યૂઝ વાંચેલા કે જૂનાગઢની અંદર કરોડોપતિ ફેમિલી હતું પણ એની હાવ એનું બધું જતું રહ્યું શહેરની અંદર કે બધા પૈસા જતા રહ્યા, બધું વેચાઈ ગયું અને એવી પરિસ્થિતિ સર્જાણી કે આખા કુટુંબે સુસાઇડ કરી લીધું, ત્યારે આપણને વિચાર આવે કે એ લોકોના આખા જે બધાના પ્રાણ એમાં કચડાઈ ગયા, તો એના પ્રાણ કચડાઈ જાય એમાં એને પ્રાપ્તિ શું? તો એને કોઈ પ્રાપ્તિ નહીં. આમ જોવા જાય તો કરોડો જન્મથી બધાના પ્રાણ કચડાઈ જ ગયા છે પણ છતાંય કોઈ પ્રાપ્તિ નથી. પણ એની સામે આપણે વિચાર કરીએ કે સ્વામીજીએ આપણા કેનેડાવાળા શાંતુભાઈ એના જીવનમાં પ્રસંગ મૂકેલો છે કે એક સમય એમની પાસે સ્ટોર્સ આ તે બધું બહુ સારું હતું અને ભગવાને એને બિઝનેસમેન ખૂબ ટોપ આપેલું છે, પણ છતાં પણ પ્રસંગોને આધીન કે ધીમે ધીમે બધા સ્ટોર વેચાઈ ગયા, છેલ્લેનું ઘર પણ વેચાઈ ગયું અને પોતાને બીજાના ઘરે રહેવું પડે એવી પરિસ્થિતિ સર્જાણી. તો વિચાર કરીએ કે જે પહેલો જગતની વ્યક્તિ છે એના જીવનમાં પણ આવો જ પ્રસંગ બને છે કે કાંઈ નથી રહેતું. આ બાજુ આપણે સત્સંગની વ્યક્તિ છે એના જીવનમાં પણ કાંઈ નથી રહેતું, પણ છતાંય વિચારીએ કે શાંતુભાઈના જીવનમાંથી આનંદ જતો નથી કારણ કે એને પ્રાપ્તિને મહિમાનો કેફ છે. એને ખબર છે કે ભાઈ મારા જીવનમાંથી ભલે આ બધી વસ્તુ જતી રહી પણ ભગવાન ક્યારેય મારું અહિત થવા દેવાના નથી. સ્વામીજી આપણા જીવનમાંથી શું એવું કાઢવા માગે છે, શું કચડી નાખવા માગે છે? તો કે આપણને જે લોકની અંદર વાલું હોય, આપણને ધામધામી કે મુક્ત સિવાય કંઈ વાલું હોય તો એ ભગવાન બધું કચડી નાખવા માગે છે. અને એવા પ્રસંગે આપણે આપણા મન બુદ્ધિને સાથ આપીએ કે ભગવાનને સાથ આપીએ છીએ એ આપણી એક સાધક અવસ્થા છે. સ્વામીજી છે તો લોકેશના પુત્રેશના કે એ બધી વસ્તુ છે આપણા જીવમાંથી એક એક કરીને કાઢવા માગે છે. કોઈ વ્યક્તિ હોય એવા ઘણા પ્રસંગ સાંભળેલા છે કે એકનો એક દીકરો હોય, જુવાન હોય અને જો ધામમાં જતો રહ્યો હોય તો એની પાછળના જે એના મા બાપ છે કાંઈ ગાંડા જેવી હાલત થઈ જાય, કોઈને એટેક આવી ગયો હોય તો એ વખતે પણ એની પ્રાણ કચડાવે જેવી હાલત થઈ જાય છે. કારણ કે પ્રાણ કચડાય પછી કાંઈ વધે નહીં, તો મતલબ કે માણસની એક અંતિમ અવસ્થા આવે એવી પરિસ્થિતિ સર્જાઈ જાય. પણ એની સામે જે એવો પ્રસંગ છે કે વડોદરાના એક અમરીશ કે એનો ખાલી 5 વર્ષનો નાનો દીકરો અને એક્સિડન્ટમાં ધામમાં વહી ગયો. આવા પ્રસંગે જો વિચાર કરીએ તો સાધકની જો સમજણ ના હોય, અમરીશની સમજણ ના હોય તો કદાચ આપણને સ્વામીજી પ્રત્યે ધોખો વાંધો થાય કે મારા દીકરાની કેમ રક્ષા ન કરી. પણ એની બદલે એ અમરીશનો જે વિચાર કરીએ તો આખું એની સમજણ જુદી, એની બધી ક્રિયાઓ વિધિ પૂરી કરી અને બીજે દિવસે હરિધામ પધારે છે અને સ્વામીજી પાસે જાય છે દર્શન કરવા માટે અને સ્વામીજી પાસે બેસે છે તો એનો ફેસ જોઈને સ્વામીજી એવું કહે છે કે તારો દીકરો ધામમાં હોય ગયો તો એને કંઈ થતું નથી? ત્યારે સરસ વાત કરે કે સ્વામીજી કે મને શું કામ કંઈ થાય, એ કે હું જે ઘરમાં રહું છું એ ઘર તમારું છે, જે કાંઈ પરિવારના પાત્રો છે એ બધા તમારા સ્વરૂપ છે અને મારે તમારા ભાવથી બધાની મારે સેવા કરવાની છે. તો તમે જે દીકરો રાખ્યો છે ઘરમાં એ 5 વર્ષ સુધી તમારે એની સેવા કરાવી હશે તો અમે એની સેવા કરી અને હવે તમારે સેવા નહીં કરાવી હોય તો તમે ધામમાં લઈ લીધો, તેમાં મને શું ફરક પડે? ખરેખર આટલો જ વિચાર કરીએ તો કે જગતની વ્યક્તિ હોય તો એના ઘરમાં આઘાત લાગે, શોક લાગી જાય. મહારાજના વખતમાં પણ આવો પ્રસંગ બનેલો કે દરબારની અંદર નાની દીકરી ધામમાં જાય છે તો મહિના સુધી શોક ચાલે છે. એક બાજુ વિચાર કરીએ કે ભગવાન સ્વામિનારાયણ જે દરબારમાં રોકાણા હોય છે એ દરબારની અંદર જે બધા પાત્રો જીવે છે એની એવી એક સમજણ છે અને મહારાજને પણ રાબ પીવડાવે છે ને એવું બધું. અને મહારાજ આ પ્રસંગમાંથી બહાર કાઢવા અંતર્દૃષ્ટિ કરાવવા એક બીજા ટોપ ભગત હોય છે કે જેનો એકનો એક દીકરો નાનકડો યુવાન હોય છે એને ધામમાં લઈ લે છે અને એ બંને હસબન્ડ વાઈફ હોય છે એ ક્રિયાવિધિ પૂરી કરી અને ઘીનું દેગડું ભરીને ત્યાં દરબારગઢમાં આવે છે અને મહારાજને કહે છે કે મહારાજ બધા સંતોને જમાડો એ કે. હવે બંને પ્રસંગનો વિચાર કરીએ તો બંને સત્સંગી જ હતા, પણ એકની સમજણ કેવી ને બીજાની સમજણ કેવી. તો ખરેખર ભગવાન આપણને આપણા જીવનમાં આ કરાવવા માંગે છે કે આપણને લોક તોડાવવા માંગે છે, પુત્રેશના તોડાવવા માંગે છે. પણ એ ક્યારે? કે જ્યારે સમજણ હશે તો. અને જ્યારે સમજણ નહીં હોય તો આપણને એવું લાગે કે આ બધું ભગવાને કચડી નાખ્યું આપણું એમ. કોઈ એવા અંગત કુટુંબની અંદર જો કોઈ એવો પ્રસંગ બને, ધોખો વાંધો થાય, તો વ્યક્તિને અબોલા થઈ જાય, એને એમ થઈ જાય કે હવે આ નકામું છે, કરવું જ નથી, એવું બધું થઈ જાય. જ્યારે એની સામે સ્વામીજીએ કિશોરભાઈ કેનેડા વાળા છે, એને એક જીવનમાં એવો પ્રસંગ મૂક્યો કે એના જે કુટુંબની અંદર બધા હોય એમાં એક છેલ્લો પ્રસંગ હશે અને એમની જવાની પણ ઈચ્છા, કુટુંબના પણ બધા લોકોની ઈચ્છા કે આવે, એ સાનુકૂળતા પણ હતી, બધું હતું. સ્વામીજીએ ના પાડી દીધી કે પ્રસંગમાં નથી જવું. હવે ત્યારે તો કિશોરભાઈ કાંઈ ના બોલ્યા, કારણ કે એક જ કે ભાઈ આપણા જે પ્રાણાધાર પુરુષ છે એ આપણું કોઈ હિત ઈચ્છતા હોય ક્યારે અહિત થવા દે નહીં, અને એ પ્રસંગમાં નથી જતા. અને બધાને એવું થાય છે કે એ પ્રસંગમાં ન આવ્યા. પછી જ્યારે સ્વામીજીને રહસ્ય પૂછે છે કે સ્વામીજી કે તમે પ્રસંગમાં ન જવા દીધો એનો મને કોઈ વાંધો નથી, કે પણ એ કે મને રહસ્ય જાણવું છે કે આપે શું કામ ના પાડી. ત્યારે સ્વામીજી કહે છે કે જો તું આ છેલ્લા પ્રસંગમાં ગયો હોત તો એ કે બધાની જોડે એટલું બધું હેત પ્રીતિ થઈ જાત કે એ બધાને તો તારી જોડે છે જ, પણ તને જો થઈ જાત તો મારી જે 20 વર્ષની જે તારી પાછળની સાધના છે એની પર પાણી ફરી જાત સ્વામીજી, કે એટલે મેં તને ન જવા દીધો. આપણને વિચાર કરીએ કે જનરલ કેસની અંદર આપણે સ્વામીજી પાસે બધી પ્રાર્થના કરતા હોય કે કંઈ અપેક્ષા રાખતા હોય કે રક્ષાની અપેક્ષા રાખતા હોય તો બધી કેવી હોય છે? તો કે મોટાભાગે બધી લૌકિક હોય છે. કારણ કે સ્વામીજી ધરતી પર આવ્યા છે તો એ શાના માટે આવ્યા છે? તો લોક તોડવા માટે તો આવ્યા છે. સ્વામીજી જોડેની કદાચ જો બધી ખાનગીઓ થતી હોય એનો વિચાર કરીએ આપણે તો 90% ખાનગી કદાચ હશે એ આ લોકની જ હશે. માત્ર કદાચ 10% એવી હશે ખાનગીઓ કે જે સાધકો કોઈ એવા મૂંઝવણના પ્રશ્ન લઈને જતા હશે. મંદિરનો વિચાર કરીએ તો મંદિરમાં આપણે બધા જઈએ, લોકો જતા હોય તો શાના માટે? ભગવાન પાસે શું માગીએ છીએ આપણે બધા? તો કે તંત્ર સારું ના હોય તો તંત્ર ગોઠવાય એવું કંઈ માગીએ છીએ, કોઈને દીકરા ન થતા હોય તો દીકરા થાય એવું બધું માગીએ છીએ, કે કોઈને દીકરાનું મેરેજ ન થતું હોય તો એનું કંઈ માગતા હોય, તો કંઈક ને કંઈક માગીએ છીએ. એક બાજુ વિચારીએ તો કે ભગવાનને કેવા બધા માનીએ છીએ, તો કે માયાથી પર માનીએ છીએ આપણે, અને છતાંય ભગવાન પાસે ડિમાન્ડ કોની કરીએ છીએ? તો કે બધી આ લોકની માયાની જ કરીએ છીએ. આપણે કોઈ હીરાનો વેપારી હોય અને એની ત્યાં જઈએ તો ત્યાં શું મળે? તો કે હીરા મળે. પણ ત્યાં જઈને આપણે કદાચ કોઈ ચપ્પલ કે શાકભાજી માગીએ તો મળે? એ ન મળે. હીરાનો વેપારી તરત કહેશે કે ભાઈ આ હીરાની મારી મોટી શોપ છે, શોરૂમ છે, અહીંયા હીરા મળે, ડાયમંડ મળે, અહીંયા શાકભાજી ચપ્પલ ના હોય. તો ભગવાન પાસે જઈએ આપણે તો ભગવાન પોતાનું ધામ આપવા તૈયાર છે, ભગવાન પોતાનું સુખ આપવા તૈયાર છે, તો એની દુકાનમાં એ બધું મળે છે. પણ આપણે કઈ વસ્તુ માગીએ? તો કે આપણા જીવનમાં કઈ લૌકિક પ્રસંગ હોય તો સ્વામીજી મારી રક્ષા કરો. તો આપણે એ માગીએ, ન માગવું એવું પણ નથી, માગવું જોઈએ. કદાચ આપણે એટલી સાનુકૂળતા ભગવાન પાસે માગીએ કે ભાઈ તમે અમારા માટે જે ધરતી પર આવ્યા છો, જે કરાવવા માટે આવ્યા છો, અમે એમાં તમને સાથ આપી દઈએ, બસ એટલું અમને ચોક્કસ કરી આપો. તો આપણે ખરેખર એ વસ્તુ માગવી જોઈએ. એક વખત ન્યૂઝપેપરની અંદર જે ધર્મલોક આવે છે એમાં એક સરસ નાનકડું કોટ વાંચ્યું તું મેં, કે ભગવાન છે એ કોઈ આપણા દુઃખના પોટલા ઉંચકનાર કુલ્લી નથી. શું લખ્યું? ભગવાન છે એ આપણા દુઃખના પોટલા ઉંચકનાર કોઈ કુલ્લી નથી. જનરલ કેસમાં આપણે ભગવાન પાસે આપણા બધા દુઃખ ઠાલવતા જોઈએ કે ભગવાન મને આ દુઃખમાંથી બહાર કાઢો, આમાંથી બહાર કાઢો. તો આપણે એ સિક્વન્સ એ ક્યારેય પૂરી નથી થતી. હવે ખરેખર જો આપણી જ બધી જે કાંઈ મનોકામનાઓ છે, ઈચ્છાઓ છે, સંકલ્પો છે એ જ પૂરા નહીં થાય તો સ્વામીજીના સંકલ્પમાં આપણે ક્યારે ભળશું કે સ્વામીજીની ઈચ્છામાં આપણે ક્યારે ભળશું? બેમાંથી એક વસ્તુ થાય, કાં આપણી ઈચ્છાઓ સ્વામીજી પૂરી કરે અને કાં સ્વામીજીની ઈચ્છા આપણે પૂરી કરી. બસ આપણે હવે બેમાંથી એક નક્કી કરવું છે કે આપણે શું કરવું છે. એમ યોગી ગીતામાં આપણે વાંચીએ તો શાસ્ત્રીજી મહારાજ આગળની પ્રાર્થનામાં પહેલું સેન્ટેન્સ યોગીજી બાપા એવું બોલે છે કે હે શાસ્ત્રી મહારાજ, તમારી કસણીમાં નિરંતર રાખજો. હવે આપણને વિચાર આવે કે આપણે બધી સાનુકૂળતા માંગતા હોય, આપણે હંમેશા એવું પ્લાન કરીએ કે આપણે કમ્ફર્ટ ઝોનની અંદર બધી રીતે ગોઠવાઈ જાય એવું કંઈક માંગતા હોય, જ્યારે યોગીજી બાપાએ કેવું માંગ્યું કે બાપા કે તમારી કસણીમાં નિરંતર રાખજો. તો શું કામ કસણી માંગી? તો એનું કારણ એક જ કે આપણે ભગવાનને ભૂલી ના જઈએ. જો ભગવાન આપણને બધી સાનુકૂળતા કરી આપે તો કે ધને કરીને, તને કરીને, લૌકિક જગત બધી રીતે, તો આપણે ક્યારેય ભગવાનમાં ડૂબી ના શકીએ. કારણ કે એ આપણને ક્યારેય દુઃખી નથી કરવાના. જેમ ગુણરાગ સ્વામી વાત કરી કે જે નિષ્ઠાવાન યુવક હોય કે નિષ્ઠાવાન ભગત હોય સાધક હોય તો સ્વામીજી ક્યારે એને દુઃખી થવા દેતા નથી. બસ આપણે ખાલી એટલું જ કરવું છે કે એના પ્રત્યે એક નિષ્ઠા પાકી કરવી છે. એમ જેમ ગુલાબ હોય તો એનું અત્તર બનાવવું હોય તો ગુલાબને કચડાવવું જ પડે. બાકી એ વિચાર કરીએ તો ગુલાબ છે રોડે રોડ ઉપર પડ્યું હોય તો કેટલા એના પગે કચડાય છે ને, પણ એની શું પ્રાપ્તિ? કાંઈ નહીં. પણ જ્યાં અત્તર બનતું હોય ત્યાં જો એ કચડાય તો એની પ્રાપ્તિ કે એનું અત્તર બને અને એની અત્તર છે એ બધે ફેલાય, એની સુવાસ બધે ફેલાય. એક સરસ દંતકથા છે, મેં ઘણા ટાઈમ પહેલા એક વખત સાંભળેલી, મને ખૂબ ગમે. એ દંતકથા આમ સામાન્ય લાગે પણ જે સ્વામીજી કરાવવા માગે છે એનો આખો એક સાર છે. એક વખત એક ગામડાની અંદર બધા ખેડૂતો ભેગા થાય છે અને ખેડૂતોને વિચાર આવે છે કે ભગવાનનું કોઈ આયોજન પ્રોપર છે જ નહીં, કે એ કે કોઈ ક્યારેક વરસાદ આવે ક્યારે ન આવે, ક્યારે વાવાઝોડું આવે, તડકો આવે, વાદળા થઈ જાય, એ કે દર વખતે આપણો પાક છે ને કે કંઈક ને કંઈક બગડે જ છે. એ કે ભગવાનને એ કે ન કરવું હોય કે ન બહુ ફાવતું હોય તો એ કે આના કરતાં આપણને આપી દે તો એરેન્જમેન્ટ. એટલે ભગવાન સાંભળે કે આ એ કંઈક બધા લોકો કંઈક મારાથી અલગ વિરુદ્ધ દિશામાં જાય છે તો કે આપણે પ્લાન કરીએ કે એક વર્ષ આપણે આયોજન એ લોકોને સોંપી દઈ કે જે એમ નક્કી કરે બધું થાય જગતમાં. અને ત્યાં તો ભગવાન પ્રગટ થયા બધાની વચ્ચે, બધાને આશ્ચર્ય થઈ ગયું, ઓહો કે ભગવાન તમે કે. અને ભગવાન કે ભાઈ મેં તમારી બધાની વાત સાંભળી કે, તો કે મને એક વિચાર એવો આવે છે કે એક વર્ષ છે એ કે એ તમે જેમ કહેશો એમ તમારી રીતે જ થશે એ કે, અને એ કે એક વર્ષ તમે આ બધું આયોજન સંભાળો એ કે. એટલે ભગવાન કે જાઓ તથાસ્તુ, એટલે એમ કહીને ભગવાન જતા રહ્યા. બધા તો રાજી રાજી થઈ ગયા. હવે તો ખેડૂત હોય વર્ષો દે ખેતી કરતા હોય અનુભવ હોય તો એને બધી ખબર પડે કે ભાઈ ક્યાં સમયે વરસાદ આવવો જોઈએ, ક્યારે તડકો આવવો જોઈએ, ક્યારે પવન આવવો જોઈએ કે જેથી કરીને સારામાં સારો પાક થાય. એટલે બધા ખેડૂતે ફટાફટ પ્લાનિંગ કરી લીધું, પછી નક્કી કરે કે ભાઈ આ ટાઈમે આટલા ઇંચ વરસાદ આવવો જોઈએ એટલો જ વરસાદ આવે, પછી નક્કી કરે કે આટલો ટાઈમ તડકો પડવો જોઈએ એટલો જ તડકો પડે. અને એટલું સરસ બધું ફાઇન પ્લાનિંગ થાય અને એ વખતે એટલો સરસ આખા ગામમાં મોલ પાક્યો કે જે આટલા વર્ષોમાં કોઈ દિવસ ન થાય ને એટલો મોલ થયો ત્યારે. અને બધા લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ વખતે કે આટલું સરસ થયું છે તો કે આપણે એક મોટો ઉત્સવ ગામમાં કરીએ અને એ કે ધુમાળા બંધ ગામ જમાડીએ, કે બધા ભેગા થઈને જમણવાર સરસનું ગોઠવીએ. બધાની પાસે પાક એટલો હતો એટલે કોઈને દેવામાં બી વાંધો નહોતો. અને બધાએ કન્ટ્રીબ્યુશન કર્યું, બધું કર્યું, સરસ મજાનો સમયો થયો, એટલી બધી સરસ રસોઈ બની અને બધા આમ આતુરતાથી રાહ જોતા હતા કે ભાઈ પહેલી આપણી જે ફસલ થઈ છે અને એ આપણે ધારી છે એ પ્રમાણેની થઈ છે, પછી તો કેવો ઉમંગ હોય. એટલે બધાને આમ થોડુંક હતું કે ભાઈ આપણે સરસ જમવું છે એમ. અને જ્યાં એક જમવાની બધા શરૂઆત કરે છે તો કોઈ ટેસ્ટ જ નહીં, એટલે બધા થૂકવા માંડ્યા, થૂથું કરવા માંડ્યા. એટલે બધાને થયું કે ભાઈ આપણે આટલી મહેનત કરી, આટલું સરસ આયોજન થયું, આટલું સરસ રિઝલ્ટ આવ્યું, પણ ભગવાને ચીટિંગ કર્યું, એને સ્વાદ મૂક્યો નહીં. એટલે બધાએ પાછી કમ્પ્લેન કરી ભગવાનને કે ભગવાન કે તમે અમારી રમત રમી ગયા, તમે છેતરી ગયા. તો કે ભગવાન કે મેં ક્યાં તમને છેતર્યા છે કે તમારું ધાર્યું તો થયું છે બધું, પણ કે તમે કે આમાં સ્વાદ મૂક્યો નથી. એટલે પછી ભગવાન સરસ વાત કરે છે કે જે છોડ છે એણે ક્યારેય ઢાઢ તડકાને સહન નથી કર્યા, એણે ક્યારેય વાવાઝોડાને સહન નથી કર્યા, એને ક્યારેય વાદળા કે આ તે કોઈ વસ્તુ સહન નથી કરી એને, તો એના જીવનમાં મીઠાશ ક્યાંથી હોય? તો ખરેખર વિચાર કરીએ કે જે વ્યક્તિના જીવનમાં કંઈ કંઈ સહન નથી કરતો, જેને બધું રેડીમેડ મળે છે, એના જીવનમાં ક્યારેય મીઠાશ ના હોય. આપણને ગુણાતીત પુરુષોના જીવનમાં મીઠાશ શું કામ દેખાય છે? તો કેવળ વિચારીએ કે મહારાજથી લઈને અત્યાર સુધીના બધા ગુણાતીત પુરુષોએ જીવનમાં એક કેવળ સહન કર્યું છે. શેના માટે? તો કે અદ્ભુત આપણને કંઈ પ્રાપ્તિ થાય અને એના જે જીવનની મીઠાશ છે એનું આપણને એક દર્શન થાય કે ભાઈ આપણે પણ એક વસ્તુ કેમ કે એવું એક જીવવું છે. આપણે જે સંકલ્પની વાત કરી તો સ્વામીજી એના કન્ટેક્સમાં એક વાત કરે છે કે મહારાજ એવું કહેતા કે આપણે જો સંકલ્પ ન કરીએ તો એ આપણી ખોટ છે અને ભગવાન જો પૂરા ન કરે તો એ ભગવાનની ખોટ છે. તો આપણને પ્રશ્ન એ થાય કે તો આપણા સંકલ્પો કેમ પૂરા નથી થતા? પણ એક ભગવાનની નાનકડી કન્ડિશન છે કે સંકલ્પો બધા વ્યાજબી હોવા જોઈએ. તો ભગવાન આપણે એવા સંકલ્પો પૂરા નહીં કરે કે જે આપણને નુકસાન કરતા હોય. નુકસાન એટલે તો કે જ્યાં આપણે આત્માનું કલ્યાણ અટકતું હોય. પણ જો આત્માના કલ્યાણને લગતો કોઈ સંકલ્પ સાધક કરે તો ભગવાન તરત જ પૂરો કરવા માટે એક તૈયાર છે. એટલા માટે આપણે સ્વામીજી પાસે જો કોઈ સંકલ્પ કરીએ તો આપણા પ્રથમના 70ના વટનામૃતને ધ્યાનમાં રાખવું એમ. એમાં મહારાજ બધું એક્સપ્લેનેશન કરે છે એમ કે કે આપણે ભગવાન પાસે કેવી કેવી અપેક્ષા રાખતા હોઈએ છીએ. અને મહારાજ એમાં સ્પષ્ટ ના પાડે છે કે આવી કોઈ અપેક્ષાથી સત્સંગ કરવો નહીં. સત્સંગ કરવો તે કેવળ પોતાના આત્માના એક કલ્યાણને અર્થે કરવો એમ. બાકી જો ન સમજણ ના પામીએ તો આપણા માટે સ્વામીજી છે જે એ આપણા લૌકિક સંકલ્પ પૂરા કરવા માટેનું એક સાધન થઈ જાય જો ખરેખર વિચારીએ તો. પણ આપણે એવું કરવું નથી, આપણે બસ એમના સંકલ્પમાં આપણે એક ભળી જવું છે. છેલ્લે એક સરસ નાની વાત કરવી છે. એક શાયરી છે, એક યાદ આવી ગઈ મને કે જનરલી કેસમાં આપણે બધા શાયરી કરતા હોય, પણ આ કેસ એવો છે કે એમાં ભગવાન શાયરી કરે છે અને ભગવાન છે એના ભક્તને કહે છે. અને ખરેખર આપણે બધા આવું જ જીવીએ છીએ કંઈક. આ શાયરી મેં લગભગ 7-8 વર્ષ પહેલાં એક વખત સાંભળેલી પણ મને હજી યાદ છે એમને. તો ભગવાન છે એ ભક્તને કહે છે કે તું કરતા વહી હે જો તું ચાહતા હે. શું કહે છે ભગવાન? કે તું કરતા વહી હે જો તું ચાહતા હે, મગર હોતા વો હે જો મેં ચાહતા હું. ભગવાને બ્રેક મારી દીધી કે ભલે કે તને ગમે તું કરતો હોય, પણ છેલ્લે થાય છે કોનું ધાર્યું? તો કે મારું જ ધાર્યું. જેમાં આપણે પ્રથમ 27-37 બધા વટનાવૃત વાંચીએ તેમાં મહારાજ લખે છે જેતલપુર 5માં કે હવે અમે ધારીએ તે થાય છે. પછી મહારાજ આગળ કહે છે કે અગર તું વો કરે જો મેં ચાહતા હું તો વહી હોગા જો તું ચાહતા હે. એટલે ખરેખર આપણે આ વસ્તુમાં આપણે ભળી જવું છે કે ભાઈ અત્યારે સ્વામીજીની મરજી છે એમાં આપણે ભળી જઈએ તો આપણું બધી વસ્તુ છે મહારાજ પૂર્ણ કરી દેશે. તો આજના દિવસે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમે કેવળ બોલીએ નહીં પણ જેવું બોલીએ છીએ એવું અમે જીવી શકીએ, અને અમે અમારા બળે નથી જીવી શકવાના, એના માટે તમારું બળ જોશે તો તમે એવું ખૂબ બળ આપજો કે અમે આ પ્રમાણે જીવી શકીએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. હવે આપણે આત્મીય સેવકોના ગુણદર્શન કરીએ, એનું અભિવાદન કરીએ. આપણે તો આત્મીય સેવકનો વિચાર કરીએ તો આપણામાંથી બધા આત્મીય બનીને જીવે છે. તો આ સેગમેન્ટ એવું છે કે આમાં કોને યાદ કરીને કોને ભૂલી જઈએ, છતાં આપણે એવા 3-4 એવા મુક્તનું આપણે ગુણદર્શન વિચાર કરીએ અને આપણા સૌ વતી એ લોકોનું આપણે અભિવાદન કરીએ. એમાં એક પાત્ર છે એટલે ગૌરાંગભાઈ. એ ગૌરાંગભાઈને આપણને બધાને અનુભવ છે અને એના આત્મીય સ્પર્શનો આપણને બધાને અનુભવ પણ છે. તો એક એવું પાત્ર છે કે કોઈ યુવક હોય, વડીલ હોય, કોઈ બહેનો હોય, સંતો હોય કે કોઈ પણને કાંઈ પ્રોબ્લેમ હોય કે કાંઈ આયોજન કરવું હોય તો પહેલો ફોન બધા ગૌરાંગભાઈને કરે. તો આ કેટલી હદે આત્મીય બનીને જીવા હશે કે જ્યારે કોઈ પણ ઇસ્યુમાં એક્સિડન્ટ થયું હોય તો પણ પહેલાં જીપીને ફોન જાય, પછી બાકી બધું થાય એમ. કલ્પ સંબંધવાળો હોય, 2-5 સભા વૈરી હોય, અને જો એનો પ્રશ્ન લઈને કોઈ કાર્યકર્તા કે કોઈ યુવક જાય તો ગૌરાંગભાઈ એટલું જ એમાં ઇન્વોલ્વમેન્ટ થાય અને અલ્પ સંબંધવાળાની પણ એ એટલી જ સેવા કરે. બીજી વસ્તુ એ કે ગૌરાંગભાઈ બધા જોડે આત્મીયતા એટલી બધી કેળવી છે કે કદાચ એ કોઈ પણને ટકોર કે સૂચન કરે તો કોઈને ખોટું નથી લાગતું, એ સહજ સ્વીકાર કરી લે. એ તરત એમ થાય કે ભાઈ નહીં, ગૌરાંગભાઈ વાત કરી ઓકે પ્રોપર જ હોય. અને ઇવન કદાચ કોઈ નાનો યુવક હોય એ થોડુંક આગળ અડાવડું વર્તન હોય અને જો એને ઠપકો આપે કે કડક શબ્દમાં કહીએ તો એ તરત યુવક અંતર્દૃષ્ટિ કરશે, પણ ક્યારેય ગૌરાંગભાઈનો અભાવ નહીં લે. તો આ એક બહુ ઊંચી કક્ષા છે. બાકી આપણે જેવું કેવું કે કોઈને કહેવા છે તો તરત એ આપણામાં બીજી 2-5 વસ્તુ કહી દે આપણને, અથવા તો આપણો અભાવ લઈ લે કોઈ કહે તમે શું વાત કરો છો એમ. પણ ગૌરાંગભાઈ એવું પાત્ર છે કે આપણને બધાનો અનુભવ હશે કે ક્યારેય કોઈને કીધું હોય તો કોઈને એનો અભાવ નથી આવતો. બીજી વસ્તુ એ કે એમણે બિઝનેસ ઉપર જે વ્યક્તિઓ રાખ્યા છે તો એને સંબંધવાળા જોઈને રાખ્યા, એવું નહીં કે સારામાં સારા સ્કિલ પર્સનને રાખું તો મારો બિઝનેસ બેસ્ટ ચાલે. તો એને જ્યાં જોબ પર 3-4 આપણા ભક્તોને રાખ્યા છે બધા આપણા, તો કે સંબંધવાળાને ત્યાં જોબ પર રાખ્યા. સત્સંગનું કોઈ પણ આયોજન હોય, પછી એક ફટાકડાનું હોય, પતંગનું હોય, કે આપણે ફાસ્ટફૂડનું હોય, કે ઇવન આપણે અત્યારે બેઠા છીએ શિબિર સમયાનું હોય, તો કોઈ પણ હોય તો ઈ અને એક કેપી એટલે આપણા કલ્પેશભાઈ પટોડિયા, એ બંને પાત્ર એવા છે કે એમાં બધામાં આગળ હોય. અને આયોજન તો કરે છે પણ એ બધા જોડે આત્મીયતાથી જે ઉઠાવ લે છે એ સૌથી બેસ્ટ વસ્તુ છે. ક્યારેય એવું નહીં કે ભાઈ અમે કહીએ એ જ પ્રમાણે બધા કરે. ઘણી વખતે એવું કંઈ થાય એટલે આપણે ગૌરાંગભાઈ કે જીપીને તરત આમ કહીએ કે આપણે આમ કરી નાખીએ તો કે ચાલે ને, તરત જ ઇન્સ્ટન્ટ. પણ એક જ વસ્તુ જોવે છે કે કદાચ આયોજનમાં ખામી રહી જશે તો ચાલશે, પણ કોઈ યુવકો સાથે જો આત્મીયતા તૂટી તો એ કોઈ પણ ભોગે નહીં ચાલે. એટલે ઘણી વખતે અમને પણ કહેતા હોય કે કલ્પેશભાઈ જવા દે, ચાલશે કે નુકસાન થાય બહુ ચિંતા નહીં કરવાની, કે પણ એ કે આપણે કે આત્મીયતા ના જાવી જોઈએ. તો આ એનું મુખ્ય અનુસંધાન છે. સ્વામીજી આપણી પાસે આ જ કરવા માગે છે ને. બાકી સ્વામીજીને જો આવા ટોપ આયોજન કરવા હોય તો એમની પાસે કઈ શક્તિ ખૂટે છે? એને લઈને તો અનંત બ્રહ્માંડ છે, તો ટોપમાં ટોપ આયોજન થઈ શકે, પણ આપણા આયોજન છે એમાં કંઈક ગરબડ તો ભગવાન મૂકી જ રાખે. એનું કારણ એક જ કે એમને આત્મીયતા વધારવી છે. અને એવી જ રીતે આપણે કેપીનો વિચાર કરીએ, કલ્પેશભાઈ પટોડિયાનો, તો સૌપ્રથમ આપણે ગૌરાંગભાઈને પ્રાર્થના કરીએ કે એક સ્મૃતિ સ્વરૂપે, અભિવાદન સ્વરૂપે એ સાર્થક સ્વામી પાસે સ્મૃતિ લેવા માટે વધારે. ગૌરાંગભાઈ પંડ્યા, હવે આપણે કલ્પેશભાઈ, હવે આપણે કલ્પેશભાઈ પટોડિયાને પણ એવા સરસ દર્શન કરીએ. આપણે બધાને એનો પણ અનુભવ છે કે કોઈ પણ ભક્તના જીવનમાં એવો કોઈ પ્રસંગ બને કે ખાસ કરીને ગવર્મેન્ટને લગતા ડોક્યુમેન્ટનો પ્રશ્ન હોય, કોર્ટ કચેરીનો પ્રશ્ન હોય, બધું હોય તો કલ્પેશભાઈ પટોડિયા હાજર જ હોય. કોઈ ધામમાં ગયું હોય તો મરણનો દાખલો હોય, કે કોઈ હોસ્પિટલનો પ્રોબ્લેમ હોય તો એના બિલ આ તે બધા સોલ્વ કરવા એનો પ્રોબ્લેમ હોય, કે એ સિવાય કોઈ કોર્ટ કચેરીના પ્રોબ્લેમ્સ હોય તો એ બધી વસ્તુ છે એ તરત દોડે. અને એ ભગતને તો હેરાન ન થવા દે, પણ ભગતને આર્થિક નુકસાન પણ ન જવા દે, ક્યાંય પણ પૈસો આપ્યા વગર એ બધા કામ એવા સરસ પતાવી દે કે ભગતને કોઈ ચિંતા ના રહે. કોઈ પણ કુટુંબ, કોઈ વ્યક્તિ હોય એના જીવનમાં જો હોસ્પિટલના પ્રસંગ હોય તો આપણને બી ખબર છે કે ઘણા બધા યુવકો કે એના પેરેન્ટ્સ કે કાંઈ પણ હોય તો કલ્પેશભાઈ તરત પહોંચી જાય, પોતાના તંત્રનો વિચાર નથી કરતા. જરૂર પડે તો એ રાતોને રાતો ત્યાં રોકાય છે. બધાને એમ કહે કે તમે જાઓ હું અહીં છું, તમે જાઓ હું અહીંયા છું, તો આપણને જ વિચાર આવીએ કે ભાઈ આ જગ્યાએ આપણે હોય તો કેટલા ખરેખર દોડી શકીએ. તો એને બધા જોડે આત્મીયતા રાખી છે કે એને ક્યારેય બીજો વિચાર નથી કર્યો, એને કેવળ સંબંધ જોયો છે. તો જ્યાં ખરેખર સંબંધ દેખાય ત્યાં જ આત્મીયતા પ્રગટી શકે, બાકી જે સંબંધવાળી દ્રષ્ટિ ના હોય તો ક્યારેય આત્મીયતા ના પ્રગટે. એવી જ રીતે એક વખત ભક્તિપત્રીની સેવામાં એક યુવક છે ઉતાવળમાં ક્રીમ શર્ટ પહેરવાનું ભૂલી ગયો, તો ખટકો કેવો એને કે ભાઈ આપણે ભક્તિપત્રીની સેવામાં જઈએ તો ક્રીમ શર્ટ જ હોવો જોઈએ. તો તરત જ એણે કીધું કે તું ચિંતા ના કર, મારી અત્યારે એક નવી જોડી સીવડાવેલી ગાડીમાં પડી છે, તું અત્યારે ફટાફટ પહેરી લે. આપણે વિચાર કરીએ કે આપણો નવી જોડી કપડાં હોય તો તરત વિચાર આવે કે ભાઈ આ યાર હજી મેં પહેર્યા નથી, મારા કોકને દેવાના, જૂનો શર્ટ હોય તો ઠીક છે કાલો કે ભાઈ તું પહેરી જાય છે, પણ ઇન્સ્ટન્ટ જ કાંઈ વિચાર ના કર્યો કે ભાઈ આ નવી જોડી છે, તરત જ યુવકને પહેરી દીધો, ફટાફટ એને સેવામાં મોકલી દીધો. એ સિવાય વિચારીએ તો એની ઓફિસ છે, એની ગાડી છે, તે બધાએ ભક્તો પોતાનું માનીને વાપરે. હવે રાકેશભાઈથી માનીને બધા લોકો કાંઈ આયોજન કરવું હોય તો સીધા કેબિન ઓફિસ હાલો, એવી કાંઈ વિચાર ના કરે કે ભાઈ એ ટેક્સેશનનું કરે છે, એની પાસે બધા ક્લાયન્ટ હોય, આવતા હોય, જતા હોય, કાંઈ વિચાર નહીં. જરૂર પડે તો કલ્પેશભાઈ એના ટેક્સેશન એના કોઈ એક એમ્પ્લોય કસ્ટમર એને ઠેકાડી દે કે અત્યારે નહીં પછી, તો કે પહેલી પ્રાયોરિટી કોને, તો કે સત્સંગને આપી દે. બીજી વસ્તુ કે ભક્તિપત્રી સેવા ક્યાંય જવું એટલે એની ગાડી અખંડ ભેગી જ હોય અને બધો હિસાબ કિતાબ તો કે બધી એની ગાડીમાં થતો હોય, તો એ ભક્તો ગમે એમ વાપરે પણ એને કોઈ દિવસ વિચાર ઉઠતો નથી. એક જ વસ્તુ કે ભાઈ બધા જોડે એની આત્મીયતા એવી છે કે બધા એની પર અધિકાર કરી શકે. તો આપણે કલ્પેશભાઈ પટોડિયાને પ્રાર્થના કરીએ કે આપણે બધા યુવકો, બધા આત્મીય યુવકો વતી એક અભિવાદનના ફળ સ્વરૂપે એક સ્મૃતિ લેવા માટે બ્રહ્મવીર સ્વામી પાસે વધારે. એવા જ એક મુક્તરાજ એટલે આપણે રાકેશભાઈ સવાણી, કે જે ની આત્મીયતાની પણ આપણને બધાને કોઈ ને કોઈ સ્પર્શ છે. એમણે સંતો જોડે, કાર્યકર્તાઓ જોડે, લીડરો જોડે એવી આત્મીયતા કેળવી છે કે ગમે ત્યારે એ લોકો અધિકાર કરી અને એને કોઈ પણ સેવા આપી શકે અને ક્યારેય રાકેશભાઈની ના નહીં. એને કદાચ ગમે એવા શેડ્યુલ હોય, આમ જોવા જઈએ તો પોતે સીએ છે, ધારે તો એ સારામાં સારી એક પ્રેક્ટિસ કરી શકે, પણ એણે ક્યારેય પોતાના સ્ટેટસને ભક્તોની આત્મીયતા વચ્ચે આવવા દીધું નથી. નાનામાં નાનો સેવક હશે એ ભલે કદાચ એ કાંઈ નહીં ભણ્યો હોય, પણ છતાંય એ રાકેશભાઈ ઉપર અધિકાર કરી શકશે. આપણને વિચાર આવે કે એક બાજુ રાકેશભાઈ સીએ છે અને સામે કદાચ એવો ભગત હોય 10 પાસે ના હોય, પણ એને આત્મીયતા એવી રાખી છે કે સામેવાળાને એવું ફીલ ન થવા દે કે હું એ કોઈ સીએ જોડે વાત કરું છું. એ ખૂબ મોટી એની એક અવસ્થા છે. એક યુવકનું એક્સિડન્ટ થયું હતું એના ગ્રુપમાં જ, તો રોજ એના ઘરે જાય અને એના પોતાના હાથે એને જમાડે. વિચાર કરીએ કે આ વસ્તુ આત્મીયતા સિવાય શક્ય નથી. એના ગ્રુપમાં કોઈ નાના યુવકોનો પ્રોબ્લેમ હોય આ તે તરત ધૂનનું આયોજન કરે કે આપણે ત્યાં ધૂન કરવા જાઉં છું, બધાને ભેગા કરીને લઈ જાય ધૂન કરે, જરૂર પડે તો તેને યાદ કરે, સંતો પાસે લઈ જાય, વડીલો પાસે લઈ જાય, એનું સમાધાન ગોતાવવા માટે પ્રયત્ન કરે. તો એને એટલી બધી આત્મીયતા જીવનમાં કેળવી છે કે એને પોતાનું પર્સનલ લાઈફ છે એ પર્સનલ લાઈફ લેવા દીધું નથી અને કેવળ એક સત્સંગના અર્થે એને સમર્પિત કરી દીધું છે. એક ભગત હતા, એના સિસ્ટરની એન્ગેજમેન્ટ હતી, એટલે એને રાકેશભાઈને વાત કરીએ છીએ કે ભાઈ અમારી કોઈ આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો આપણે ચાંદીની વીંટી કરાવીએ. રાકેશભાઈને એમ થયું કે જો સોનાની વીંટી નાની કિંમતમાં થતી તો એવું આપણે કંઈક આયોજન કરીએ. એટલે એને જસ્મીન મામાને વાત કરી, તો જસ્મીન મામાએ કીધું કે બાપડા થઈ જશે. પછી એણે એની રીતે વીંટી બનાવીને આપી દીધી. પ્રસંગ પતી ગયો, હવે ઓલા ભગતની એટલી બધી કેપેસિટી નહીં, એટલે એ કે હું થોડાક ટાઈમ પછી આપી દઉં. પછી જસ્મીન મામાએ રાકેશભાઈને પૂછ્યું, તો રાકેશભાઈ કે અત્યારે ભગતની સ્થિતિ સારી નથી, કે કામ કરો કેટલા ઘટે કાટલા, કે એટલા હું આપી દઉં. જસ્મીન મામા ના ભાઈ ના, કે તમારે નથી આપવા, કે જ્યારે આવે ત્યારે. તો અમે જોઈએ તો જસ્મીન મામાએ આત્મીયતાનું દર્શન કરાવ્યું, આ બાજુ રાકેશભાઈએ પણ એવું આત્મીયતાનું દર્શન કરાવ્યું, કે એને એવો વિચાર ના કર્યો કે ભગતની પાછળ મારા રૂપિયા અટકાય છે. તો બંને પાત્રે ભેગા થઈને નક્કી કર્યું, ભાઈ જ્યારે આવે ત્યારે, ન આવે તો પણ ચિંતા નહીં, પણ એ ક્યારે સમર્પણની ભાવના આવે, એ ખરેખર જો એવો આત્મીય બનીએ તો આપણને એવી એક સમર્પણની એક ભાવના આવે. તો આવા એક રાકેશભાઈ સવાણીને આપણે પ્રાર્થના કરીએ કે આપણા સૌ આત્મીય સેવકો વતી અભિવાદનના સ્વરૂપે એ સાર્થક સ્વામી પાસે એક સ્મૃતિ સ્વીકારવા માટે વધારે પૂજ્ય રાકેશભાઈ સવાણી. અને એવું જ એક પાત્ર આપણે એટલે ધર્મેશભાઈ સકપરીએ, કે જેની એક આત્મીયતા એવી છે કે કોઈ પણ જાતનો પ્રોગ્રામ હોય એટલે બધાને યાદ કરે, એને ક્યારે લિસ્ટ ના ખોલવું પડે, એ બેઠા 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 તરત જ યાદ કરશે કે આ બાકી રહી ગયા છે, આ બાકી રહી ગયા છે. અમારા રવિભાઈથી મળીને બધા લોકોને ખબર છે કે કાંઈ પણ નાના મોટા આઉટિંગનો કેવો કાંઈ પ્રોગ્રામ કરે એટલે તરત જ એમ કે ગોઠવી નાખે બધું. અમારા ઓફિસમાં કંઈ નાસ્તાનો પ્રોગ્રામ હોય તો પહેલાં બધાને યાદ કરશે, 10 જણા હોય તો 10 માટે મગાવશે, અને કદાચ કોઈ બહાર રહી ગયો વ્યક્તિ તો એના માટે ડીશ પણ અલગ રખાવી મૂકે. એટલે એવું નહીં કે પહેલાં પોતે જમવું, એક જ વસ્તુ પહેલાં ભગત બધા આવી ગયા છે કે નહીં, હાજર છે કે નહીં, એ કાંઈ પણ નાનું મોટું અત્યારે પણ અમે જમવા જઈએ તો પેલા બધાને યાદ કરે, ઓલા ક્યાં છે, ઓલા ક્યાં છે, ઓલા બધાને ગોતે, બધાને ભેગા કરે અને પછી જ જમવાનું સ્ટાર્ટ કરે. હવે આની હવે મારો વિચાર કરું તો એમ થાય કે ભાઈ ચાલો 2-4 જણા બાકી રહી ગયા ને આવીને જમી લેશે, આપણે સ્ટાર્ટ કરી દઈએ, પણ એવું નહીં, એ બધાને પહેલાં ભેગા કરશે. તો એ ખરેખર એક આત્મીયતાનું દર્શન છે. અને એક ભગતનો એવો પ્રસંગ બની ગયો કે એમને એમનું સારું જ કરવું હતું, સમજણ થોડીક ઓછી હતી, એટલે એમને એમ થયું કે એને સેવામાં નિમિત્ત બનાવવા કરતા એને મેક્સિમમ સભા ભરાવીએ તો એનું સમજણ દ્રઢ થાય. અને ભગતને એવું ફીલ થઈ ગયું કે ભાઈ ધર્મેશભાઈ એવું માને છે કે હું પૂજન ગ્રુપનો મેમ્બર નથી, અને એ કે મન સેવામાં નિમિત્ત નથી બને, આખું પૂજન ગ્રુપ સેવામાં મન સભામાં મોકલે છે. તો ભગતને ભયંકર ખોટું લાગી ગયું, પણ છતાંય એ વસ્તુને વિચાર ન કર્યો. અને એ ભગતને જ્યારે પ્રસંગ બન્યો કે એને આર્થિક પરિસ્થિતિ એવી હતી ડાઉન, તો એને બીજા 2-4 મુક્તોને વાત કરી એનું તંત્ર એવું સરસ ગોઠવી દીધું કે ભગતને આનંદમાં લઈ દીધો. ખરેખર વસ્તુનો વિચાર કરીએ કે જે એની સાથે આવું કંઈ એને બન્યું હોય પ્રસંગ, છતાંય એને એ વ્યક્તિનો વિચાર નથી કર્યો, એને ખાલી એક જ વસ્તુ કે સંબંધવાળો ક્યાંથી, અમારા ગ્રુપમાં કાંઈ પણ નાનું મોટું બને તો હશે, કાંઈ વાંધો નહીં, એ તરત જ લેટ ગો કરી નાખે એક જ સેકન્ડની અંદર. એ કે કાંઈ પણ વસ્તુ ન થાય ને તો ચાલશે, કે પણ આત્મીયતા ન જ આવી જોઈએ આપણી, એટલે આત્મીયતાને એટલી બધી સાઉન્ડલી પકડી રહી છે ને એમ. તો આવા જ એક ધર્મેશભાઈ સકપરીને આપણે પ્રાર્થના કરીએ આપણે કે ગુણગ્રાહક સ્વામી પાસે એ સ્મૃતિ લેવા માટે આપણા સૌ વતી પધારે પૂજ્ય ધર્મેશભાઈ સકપરિયા.